સીતાજી પોતાના હૃદયની જે વ્યથા છે, મનોમંથન છે, એ વ્યક્ત કરી રહ્યા છે. આપના વગર હે પ્રભુ, આ જગતમાં બીજું છે શું? ભગવાન સિવાય, ભગવાનના નામ સિવાય જીવનમાં બધા જ વૈભવો એકડા વગરના મીડા જેવા છે. સીતાજી પણ એ જ વાત કરી રહ્યા છે કે આપના વગર બધા જ વૈભવો, આપે જે કંઈ ગણાવ્યા તે બધા જ, અને જે કંઈ દુઃખ અને વિપત્તિઓ બતાવી બધી છે, આના માટે દુલાભાઈ કાગે બહુ સરસ સંવાદ, વૃક્ષ અને પક્ષીઓનો બહુ સરસ મજાનો બન્યો. જીવનમાં આગ લાગે ત્યારે લોકો આઘા ખસી જાય, ભડકા બળતા હોય અને સાથ છોડી દે. સુખના સમયે જ સાથે રહે, જ્યાં એક દુઃખ કે આપત્તિ આવી છે એટલે માણસો દૂર હટી જાય. પણ કવિ કે છે, વૃક્ષ બોલી રહ્યું છે અને પક્ષીઓને કહે છે, ભાઈ તમે પેઢીઓ સુધી માળા બાંધ્યા, ઈંડા મૂક્યા અને બચ્ચા ઉછેર્યા, પણ હવે અહીંયા આગ લાગી છે, તમને ખસી, તમે બીજે જતા રહો, બીજા કોઈ વૃક્ષ ઉપર જઈને બેસજો, હું તો વળી જઈશ. તો ઘણી બધી આપત્તિઓ કે તમે અહીંથી ઉભા થઈ જાઓ, ઉડી જાઓ, અમે બળી જશો, ખાક થઈ જશો. ત્યારે પક્ષીઓ કહે છે કે જો સુખે અમે તારા ફળ ખાધા હોય, તારે માથે માળા બાંધ્યા હોય અને ઈંડા ઉછેર્યા હોય, તો સુખના ભાગીદાર અમે તો તારી આપત્તિ અને દુઃખના ભાગીદાર અમે નહીં? એ મોઢા મશવાળા. અને જો દુઃખના સમયે સાથ છોડીને તો એ કાળા મોઢા એને જોવાશ. સુખ દુઃખના ભાગીદાર થવું એ તો આપણી સંસ્કૃતિના સંસ્કારની પરંપરા છે, અને કવિના શબ્દો પણ હૃદયથી આમ ઉદ્ગાર નીકળેલા છે. સીતાજી પણ એ જ પ્રમાણે કહે કે રાજમહેલના રાજસુખ ભોગવવા માટે જ મારો સાથ, અને શું વનવાસના 14 વર્ષની આપત્તિઓમાં હું દુઃખની ભાગીદાર નહીં? કોઈ પણ સ્થિતિમાં દાંપત્ય જીવન જ્યાં સુધી સુમેળવાળું રહે અને પરસ્પરના ની ભાગીદારી વાળું બને ત્યાં સુધી એ સુખમય બને. જેમ આગળ કહ્યું હતું એમ, જો આપત્તિ કાળની અંદર પત્ની તરીકે પતિ પતિનો સાથ છોડી દે પત્ની, તો મોટામાં મોટું નુકસાન એ સ્ત્રીને થાય છે, જે તત્કાલીન સુખ અને લાભનો વિચાર કરે છે એ દૂરગામી દ્રષ્ટિ નથી હોતી, નથી જોઈ શકતો કે અત્યારે મારે શા માટે સાથ આપવો દુઃખમાં, એના દુઃખમાં હું ભાગીદાર શા માટે થવું, પણ એનું પરિણામ શું આવે કે એને દુઃખમાં વિખૂટો છોડી દો. એ પુરુષ ક્યાં ભટકશે, ક્યાં અથડાશે, કઈ વિકૃતિઓમાં એ ફસાશે, કયા એવા વ્યસનોની અંદર એ ડૂબી મરશે? કોઈ સાથ આપનાર? પણ જો એને સાથ આપી દે દુઃખની આપત્તિને સમયે, તો એનું ભવિષ્ય કેટલું સુધરી જાય, એ વિકૃતિઓમાંથી વ્યસનમાંથી બચી જાય, ફરી સુખના દાડા આવી શકે. તો કે છે એ આપત્તિઓના સમયે, દુઃખના સમયે સાથ સંગાત છોડી દે એ કાળા મોઢા જોવાશા. સરસ મજાનો વૃક્ષ અને પક્ષીનો સંવાદ. અહીંયા પણ આપણે જોઈએ કે સીતાજી સ્વયં કહેતા હોય કે દુઃખ આપે બધા જ ગણી બતાવ્યા, વર્ણવી બતાવ્યા, સંભળાવ્યા મને, બધી વાત સાચી, પણ દુઃખના સમયે હું સાથ છોડું આપનો? જો સુખ એ આપનું સુખ એ મારું સુખ હોય, તો મારું સુખ એ આપનું સુખ, તો આપનું દુઃખ એ પણ મારું દુઃખ છે. અને એને એને માટે કહ્યું કંદ મૂલ ફલ અમી આહ. અરે વનવાસની અંદર જે કંઈ કંદમૂળ મળશે, જે કોઈ વૃક્ષોના ફળ જેવા મળશે, ખાટા મીઠા કડવા, એ બધા જ મારા માટે અમીય આહાર, મારે અમૃતના ભોજન છે. અમૃત ભોજો યાતિ બ્રહ્મ સનાતનમ. જે સનાતન બ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે, કરે છે, કોણ? કે અમૃત ભોજો, જે અમૃતના ભોજન કરી શકે છે. યજ્ઞશિષ્ટ કે આપને જમાડીશ કંદમૂલ ફલ જે કંઈ મળશે તે, અને ત્યાર પછીથી હું એમાંથી પ્રસાદ લઈશ, તો મારે તો યજ્ઞશેષ મળશે. યજ્ઞશેષ બધાને વેચે છે ને, થોડો 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 બધા, તો એ અમૃતના ભોજન છે. અમૃત ભોજનનો અર્થ છે, યજ્ઞશેષનો અર્થ છે, ઘરના બધાને જમાડી અને પછી યજ્ઞશેષ રહે તે જમવાનું. અને યજ્ઞશેષ છેલ્લા કેવી રીતે જમે ખબર છે? થોડુંક શાક પચ્યું હોય, તે તપેલી કે તાવડી જોડે મૂકી હોય, થાળી ના પીરશે, થોડું અમતું હોય, એટલે રોટલીનો ટુકડો લઈ એ તાવડીમાંથી રૂચીને, ખોટું નથી, આમ કરીને લઈ લે, તો એ અમૃત અમૃત ભોજન લાગે. ભલે કશું ના બચ્યું હોય, એને ભાગ કશું ના આવ્યો, બધાને જમાડી લીધા હોય, પણ છેલ્લું થોડુંક તેલ ચોટેલું હોય, બે ચાર ફોડવા હોય, રોટલીના ટુકડે આમ લૂછી અને પાછું આનંદપૂર્વક ખાય, એમ એ મનમાં શાયદ પણ ક્લેશ નહીં, મારા હાથે કશું ના બચ્યું, આટલી મહેનત કરી બનાવ્યું બધા ખાઈ ગયા, હું રહી. યજ્ઞશેષ, યજ્ઞશેષ જમાડીને જમવાનો એટલો બધો આનંદ છે કે વાત ના પૂછો. એટલું યાદ રાખજો, પોતે ખાધા કરતા ખવડાવ્યાનો જે આનંદ હોય છે, એ ખાધાના કરતા હજાર ગણો આનંદ હોય છે. આગ્રહ કરીને ના આવ્યા છો, તે હવે બહુ દાડે આવ્યા છે ને, આટલું તો લઈ જ લેવું પડશે. એ જે આગ્રહ પીરસવાનો હૃદયનો અંદરથી ઉમળકો નીકળે, ખાનાને પણ આનંદ એટલો આવે, તો એ હજાર ગણો આનંદ પ્રાપ્ત થાય એકલા ખાધાનો. એકલા ખાધા છાના મના ખાતા હોઈએ, વધારે ખવાઈ જાય તો ઉડતી ખાવાના આનંદને બદલે પીડા ઉભી થાય. પણ પાંચ દસ પચીસ માણસને આમ ઉત્સાહ ભેર હસતા મળે પીરસતા હોઈએ ને, ભલે ને પાછળ કશું ના બચે, આજે બહુ મજા આવી, બધાને ખૂબ સરસ રીતે પ્રેમથી જમાયા, તો એ છે અમૃત ભોજન. અહીંયા સીતાજી કહે છે કે વનવાસની અંદર ભલે અયોધ્યાના રાજમહેલના વૈભવોના એ રસ ખાનપાન ખડરસના પકવાન ન મળે તો કંઈ વાંધો નહીં, પણ જંગલની અંદર એ કંદમૂળ ફળ મળશે ને, પ્રભુ આપને આપના માટે તૈયાર કરી આરોગાવી, અને ત્યાર પછી અમી આહાર એ હું લઈશ ને, તો મારા માટે અમૃત ભોજન છે. કોઈ અભાવ નહીં, વસ્તુ નથી માટે અભાવનો ક્લેશ નહીં, અંદર એક ઉત્સાહ, અને ઉત્સાહ એટલે ઉત્સવનો ઉત્સાહ. છેલ્લે જે કંઈ ટુકડા પડ્યા હોય એનાથી પણ સંતોષ માની લઈ પોતાની ભૂખને બુઝાવશે. ચલો, પણ પેલો સ્વાદને પોષવો, અહંકારને પોષવો, મારી થારીમાં આમ કેમ નહીં, એ અહંકારને સ્વાદ. મારે રાજમહેલના એ મિષ્ટાનોની જરૂર નથી, એને જો કદાચ આપ મને છોડી જશો તો મને રાજમહેલના મિષ્ટાન પણ કડવા વખ જેવા લાગશે, અને આપની સાથે વનવાસની અંદર એ વનના કંદમૂળ ફળ જે કંઈ મળશે એ સ્વર્ગના અમૃત કરતા પણ કંઈક વિશેષ સ્વાદિષ્ટ છે. કંદ મૂલ ફલ અમી આહારુ અવધ સોદ સત સરિસપહાર. આ અયોધ્યા શું? અવધ સોદ એટલે અયોધ્યાના રાજમહેલ. એ કઈ વસાતમાં છે? રસ્તાની અંદર જે પહાડ મળશે ને એ સરિસ સત સરિસ પહાડું. એ પહાડ, એ પહાડો તો મારે અયોધ્યાના રાજમહેલ કરતા 100 ગણા હશે. સત સરિસ પહાડ અયોધ્યાનો તો 1 રાજમહેલ હશે, પણ જે પહાડ ને પર્વતો ઊંચા ઊંચા હશે ને એ મારા માટે તો અયોધ્યાના રાજમહેલ 100 રાજમહેલ બરાબર હશે. અયોધ્યાના 1 રાજમહેલ હશે. પ્રભુ પલ પલ ક્ષણ ક્ષણ મને આપના ચરણોના દર્શન થશે, આપના ચરણોની સેવા કરીશ, અને હરેક પલ હરેક ક્ષણ મારા માટે તો આપના ચરણ કમલના દર્શન કરતા કરતા મને રહી આવ મુદિત દિવસ જીનીકો. બસ જેમ ચકલો ને ચકલી દિવસે ખૂબ આનંદથી રહે, રાત વિયોગ વાળી લાગે, તો જેમ ચકવી ચકલી દિવસે પ્રસન્ન રહે એમ હું પણ રહી મુદિત દિવસ દિવસભર ખૂબ પ્રસન્ન રહીશ, ખૂબ પ્રસન્ન રહીશ. જીનીકો જેમ ચકલી દિવસભર પ્રસન્ન રહે પોતાના દાંપત્યને, એવી રીતે હું પણ આપના સાથ સત્ભારાથી પ્રસન્ન રહીશ. મારો આખો દિવસ પ્રસન્ન રહેશે. ભલે ને જંગલ હોય, ભલે ત્યાં કોઈ પણ સુવિધાઓ ના હોય, પણ પ્રભુ આપ હશો ને. હૃદયમાં પ્રભુનો વાસ હોય ત્યારે ડગલા ગમે ત્યાં માંડવાના હોય, વિકૃતિઓ ગમે ત્યાં પડેલી હોય, એને જરાય સ્પર્શ ન કરે, કારણ ભગવાન મારી સાથે છે, હું ભગવાનની પાછળ જોડે છું, મને કશાયની આંચ ક્યાં આવવાની હતી. આમ રહ્યો મુદિત, બસ દિવસભર પ્રસન્ન રહીશ આપના સાથ સત્વરાની અંદર. હરેક ક્ષણ હરેક પળ મારા માટે આનંદની છે, પણ આપે જે વનવાસના ભયંકર દુઃખ આપત્તિઓ વિષાદ ક્લેશ જે કયા ભ્રમ ભય વિષાદ પરિતાપ આપે ખૂબ જ વર્ણન કરીને કયા, ઘનેરે ઘણા બધા કયા કે આવો પરિતાપ હશે, આવો વિષાદ થશે, આવો ભય લાગશે, પણ પ્રભુ એ ભય અને દુઃખ જે જે આપે વર્ણન કરી બતાવ્યા એ બધા જ આ બધા જ વૈભવ, આ બધા જ ભોગો જેટલા ગણાવે બદલાય, સબ મિલી હોય ન કૃપા. હે કૃપાની ધાન, આપના સંગના સુખ બરાબર એની તોલે આવી જ ન શકે. આપના વિયોગના દુઃખના તોલે આ દુઃખ થી વસાત ના હતા. જે પ્રભુ વિયોગ, પ્રભુના ભગવાનના વિયોગની આગળ જો એને તોલવામાં આવે, ભગવાનના વિયોગની આગળ આ બધા વનના દુઃખોને તોલવામાં આવે તો લવલેશ સમાના, એક દાણા બરાબર નથી. લવલેશ આંખના પલકારાની જેટલી વાર થાય અને એના જેટલું વજન જેટલું હોય એ એટલું વજન પણ મને નહીં લાગે. અને ભગવાનના વિયોગના દુઃખની આગળ આ દુઃખો કોઈ વિષાદમાં નથી. અને એના માટે પ્રભુ વિયોગ, આપનો વિયોગ એ મારા માટે અત્યંત દુસ્સહ છે, એને હું ક્યારેય પણ સહન ન કરી શકું. એટલા માટે આપ સબ મિલી હે કૃપા નિધાન, આપ જે છો મારા માટે, મારું આપ સર્વસ્વ છો. અને સર્વસ્વ જ્યાં લૂંટાઈ જાય તો કોઈ દુઃખનો પારવે ખરો? અને સર્વસ્વ પોતાનું પોતાને મળી જાય તો ગમે એટલા દુઃખ હોય તો એના પ્રત્યે લક્ષ્ય હોય ખરું કે કઈ નહીં? ઘર સરસ મજાનું હોય છતાંય ના કામના ચાર ડબલા માળિયામ નાખી મેલ્યા હોય કેમ? ભલે ને પડ્યા રહ્યા, આપણું શું ખાય છે? એમ પ્રભુ આપ જેવો વૈભવ મારા જીવનને પ્રાપ્ત થયેલો હશે ને તો આ બાકી ઘરમાં પડી રહેલા ડબરા જેવા ચાર દુઃખ મને શું કરવાના?